એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર હિમાંશી શેલતની વાર્તા ઇત્રા. ઓડિયો પઠન શ્રેયા સંઘવી.
આ કાંટાળી કેડી ઉપર ચાલીએ તો કાંટા ભોગાઈ જવાના અને વેદના થવાની. આ બળબળતી રેતીમાં પગ મૂકીએ તો એ દજાવાના. પેલા અંગારાને હથેળીમાં લઈએ તો ફૂલ્લા પડવાના. ને આમ જો તર્ક આગળ ચાલે તો કોઈ અવરોધ વિના તો એવું તારણ નીકળે કે આને પ્રેમ કર્યો એટલે આવું જ થવાનું. પણ તર્કની ખીટીનો આધાર અહીં લેવાય નહીં. અહીં તો આમ જ સહજ ભાવે બધું ફગાવી દેવાનું, વારી જવાનું, ન્યોછાવર કરી દેવાનું, પૂછવાનું નહીં શું. આ તો ફૂલ પર ઝાકળ બનીને સરવાની વાત હતી, ક્યાંક વરસી પડવાની વાત હતી. તું 10 વર્ષ વહેલી મળી હોત તો આવું ન થાત. તારા આવ્યા પહેલાંનો આ સંબંધ ઘૂઘવતા કાળના 10 વર્ષ ઓળંગીને સામે કિનારે ઉભેલા મુકુંદનો હાથ કોઈ પકડે તે પહેલાં પકડી લેવાનું હવે શી રીતે બને? રેતીના ઘરને પણ પગની ઠેસ ન લાગે એની કાળજી રાખીને ચાલે છે તો બીજું કંઈ ચણેલું વધારે નક્કર અને વ્યવસ્થિત એને શી રીતે તોડાય? હવે તો આમ જ આ રસ્તે જ ચાલ્યા કરવાનું, અજાણ્યા બનવાનું, સમજદાર થવાનું, મર્યાદા, વાસ્તવિકતા, લાચારી, ડાપણ બધાનો ભાર ખભે નાખીને ચાલ્યા કરવાનું. ને આમ જ આ ટૂંકા દિવસની સાંજ પડી જવાની, પણ વિસામો આવવાનો નહીં. એક સુંદર માર્ગ, વૃક્ષ છાયો, ઝળુંબી રહેલી પુષ્પ ખચિત ડાળીઓ પર પંખીના ગીત, વેરાયેલા પુષ્પોથી માર્ગ પર રંગીન અને કોમળ કોમળ, ઉપર આસમાની રંગ, મોતથી ચાલ્યા કરવાનું. શરત એટલી કે આગળ પાછળ જોવાનું નહીં. આગળ જોવાનું નહીં કારણ આગળ કશું આવે નહીં, પાછળ જોવાનું નહીં કારણ પાછળ કશું દેખાય નહીં. વિસામો, પડાવ, આરામ એવું કંઈ નહીં. ચાર દિવાલનું કોઈ સ્થાન નહીં, વિરામની વાત નહીં. આ મુસાફરીમાં એની જરૂર કોઈએ સ્વીકારી જ નથી. આમ તો માત્ર ચાલવાનો જ આનંદ. થાક લાગે ત્યારે એવી ઈચ્છા થાય કોઈ વાર કે ચણેલી દિવાલોની હૂંફ મળે તો સારું લાગે. કોઈ વૃક્ષ નીચે થોભવું હોય તો થોભી શકાય પણ એમાં હૂંફ ન મળે. રાત દિવસ ખુલ્લામાં ચાલ્યા કરવાથી મન તલસ્યા કરે પેલી હૂંફ માટે, ઘરની હૂંફ. ત્યાં અથડાત ભૂલીને નિરાતે બેસાય, બહારનું બંધ કરીને બહારની દુનિયાને બહાર રાખી શકાય, કોઈ ખલેલ વિના અલસ ગતિએ ક્ષણો સરતી જાય, એવું અહીં બને તેમ નથી. માર્ગ અલબત્ત સુંદર છે પણ અહીં ઠરવાનું નથી. એકાદ બે પણ વિસામો લીધો પછી પાછું ચાલવાનું જ છે. વધારે થોભાય એવું કોઈ સ્થાન અહીં આવતું નથી. જોકે આ વિચાર આ માર્ગ ભણી આવતા પહેલાં કરવો જોઈતો હતો. હવે અહીંથી પાછા જવું કેવી રીતે અને ક્યાં? તાળીઓના ગડગડાટથી એની તંદ્રા તૂટી. કોણ શું બોલ્યું એની ખબર પડી નહીં. મુકુંદ પૂછે કે પેલાએ મારા માટે શું કહ્યું તો એનાથી જવાબ ન અપાય. એણે કશું સાંભળ્યું જ નહોતું. ન આવી હોત તો સારું થાત એમ લાગ્યું. એમાં પાછું મુકુંદને ખરાબ લાગે. જે પરિસ્થિતિ સમજી વિચારીને સ્વીકારી એમાં ફરિયાદ નહીં કરવાની. તે મને છેતરી છે, કંઈ સંતાડ્યું છે તારાથી? એમ તો કશું થાય નહીં, આમાં તો અસામાન્ય બની જવાનું. સામાન્ય સ્ત્રીઓ જેવી સામાન્ય ઈચ્છાઓ એને હોવી જ ન જોઈએ. આસપાસ જોયું, કેટલીક આંખો બહુ વિચિત્ર રીતે એની સામે તાકી રહી હતી. એ જરા સંકોચાઈ, થોડી મૂંઝવણ થઈ આવી. પછી ડોક ટટ્ટાર કરીને એણે મુકુંદ સામે જોયું. મંદાબહેનની બાજુમાં બેઠેલો મુકુંદ સાવ અજાણ્યો હોય એવું લાગતું હતું. સાક્ષી ભાવે બધું જોઈ રહી. જલ્દી પતે તો સારું. હવે ગણગણાટથી હોલ ઉભરાઈ ગયો એટલે હાશ અનુભવતી એ ખૂણામાં ઊભી રહી. પરિચિત ચહેરાઓ એકમેક સામે મલકાતા હતા, ક્યાંક હાથ ઊંચા થતા હતા, નમસ્કારની મુદ્રામાં જોડાતા હતા. ઓળખાણ તાજી થતી હતી. એને ખબર હતી કે આવા કોઈ સમારંભ પછી મુકુંદને મળ્યા વગર ચાલી જવાથી એને ખોટું લાગવાનું. બીજું તો કંઈ નહીં, સહેજ હસીને હું જાઉં છું એમ કહેવું જ પડે. મિત્રો સંબંધીઓના ટોળાને વિંધીને આવતા મુકુંદને ખાસી વાર લાગી. મુકુંદને આપેલો લાલ ગુલાબનો ગુચ્છો મંદાબેનના હાથમાં હતો. મુકુંદ નજીક આવ્યો. કેવી રીતે આવી છું તું? જતી રહેતી નહીં, તને કોઈ મૂકી જશે. અથવા તું થોપ, હમણાં મંદાને મૂકીને આવું છું. ના ના, એ ઉતાવળથી બોલી. મારે ક્યાં દૂર જવાનું છે? રિક્ષા મળી જશે અથવા ચાલી નાખીશ. તમે જાઓ, આમ પણ મોડું થયું છે. એનો અવાજ અકારણ ધારદાર બની ગયો, વાગે એવો. કેમ તે તો સમજાયું નહીં. કદાચ મંદાબેનનું સ્મિત એનું કારણ હોઈ શકે. પાછળ પડી છે તું મુકુંદની, પણ મારા કિલ્લામાંથી છટકવું સહેલું નથી. એને પૂરી રાખીશ, તારે તો બહાર જ ઊભા રહેવું પડશે. અને બહાર મોકલીશ તો પણ દોરી બાંધીને. દોરી ખેંચાશે કે પાછો અંદર? મંદાબેન ફરી મરક્યા અને અધિકારથી મુકુંદના સ્કૂટર પર ગોઠવાયા. આવો મિસિસ સાથે કોઈ વાર. આપણો બંગલો છે ઉભરાટમાં, બધી સગવડ છે, કોઈ લડી લડીને મુકુંદને કહેતું હતું. જરૂર આવીશું. ના, એકલો નહીં, અમે બંને. અમને એવું ને કે કામ બહુ, સમય મળે નહીં, એ તો વખત કાઢવો પડે. આ વખતે જરૂર નિરાતે આવીશું, બસ ત્યારે નીકળીએ. સ્કૂટરે ગતિ પકડી ત્યારે મુકુંદે ખરેખર પાછળ જોયું કે એને એવું લાગ્યું. મંદાબેન એની સામે હસ્યા. એમાં ડંખ હતો કે વિજયનો એક ક્રૂર વિકૃત આનંદ. ધીમે ધીમે એણે એના રસ્તા તરફ ચાલવા માંડ્યું. ખાસ કશો વિચાર આવતો નહોતો, કશું અસાધારણ બન્યું નહોતું. આવું તો બને જ છે કેટલા વર્ષોથી, છતાં કશી બળતરા થતી હતી. નીચી નજર રાખી એણે ઝડપ વધારી. મુકુંદ ઘરે પહોંચી ગયો હશે. મંદાબેને પર્સમાંથી ચાવી કાઢી બારણું ખોલ્યું હશે. સમીર એના રૂમમાં હશે. એને તકલીફ ન પડે માટે આમ બહાર તાળું મારીને જ એ લોકો નીકળતા. બંને કાર્યક્રમની વાતો કરતા હશે. પછી કપડાં બદલી મુકુંદ સુવા જશે. એની પાછળ જ મંદાબેન. એક એક પગલું વજનદાર બની ગયું. થાક લાગતો હતો. થાકનો વિચાર આવ્યો ત્યારે જ એને લાગ્યું કે પેલો રસ્તો એણે કલ્પેલો એટલો સુંદર નહોતો. એ ભયાનક હતો, રહસ્યમય હતો, કાળજું થથરી ઉઠે એટલો બિહામણો અને નિર્જન. ખાસ કરીને જ્યારે એ રસ્તે આમ એકલા જ ચાલવાનું હોય ને ત્યારે. એને થયું આટલું ચાલ્યા છતાં ઘર કેમ નથી આવતું?